संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभो मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानपीमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरुवे महादेव्याकोक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 13 अक्टूबर 2010 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 562 मुंबई महासु तीज सोमवार 1951 जे प्रारब्ध वेदिया विना बीजो कोई उपाय नथी ते प्रारब्ध ज्ञानी ने पण वेदवू पड़े छे। ज्ञानी अंत सुधी आत्मार्थनो त्याग करवा इच्छे नहीं एटलू भिन्नपणु ज्ञानी ने विषे होय एम मोटा पुरुषोए कह्युं छे ते सत्य छे। पत्र कोने संबंधीने छे ए अहीं उल्लेख नथी अने बे लीटीनो ज पत्र छे। एक सूत्र सिद्धांत परम कृपाळु देव आमां आपणे समजावे छे के जे प्रारब्ध वेद्या विना बीजो कोई उपाय नथी ते प्रारब्ध ज्ञानी ने पण वेदवू पड़े छे। प्रारब्ध वेद्या सिवाय बीजो कोई उपाय नथी। कर्मना बंध एवा विचित्र प्रकारे बंधाय छे के केटलाय बंधनी अंदर फेरफार थई शके छे। संक्रमण थाय अपक्रमण थाय जुदी जुदी प्रकृति नी अंदर रस घात स्थिति फेरफार थया करे ए अमुक एनी काळ मर्यादा छे। ए आखो कर्मशास्त्रनो गहन विषय छे के 8 प्रकारनी कर्मनी जे बंद अवस्था छे एमां फेरफार थई शके एमां निदत्तपणू आवे निकाचितपणू आवे। पण बे अवस्था एवी छे एक कर्म भोगावलीमां उदयमां आवे એટલે વેદ્યા સિવાય છૂટકો નથી પછી એક કર્મને ક્યાંય આઘું પાછું કરી શકાતું નથી અને એક નિકાચિત કર્મ જે છે કે જીવે એવું નિકાચિતપણું કર્યું છે કે હવે એ કર્મની અંદર કોઈ પણ પ્રકારના પ્રયોગ કરીને એની જે સ્થિતિ છે એમાં કંઈ ફેરફાર થઈ શકે નહીં એને કહેવાય વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી। એક કર્મ વેદવું જ પડે। હવે એક કર્મ વેદવું પડે એમાં અહીંયા સરસ વાત મૂકી છે કે તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે। કૃપાળુદેવે એક દોહો મૂક્યો છે કે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ જ્ઞાની વેદે ધૈર્ય થઈ, અજ્ઞાની વેદે રોઈ. પછી તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય કોઈ ભેદ નથી. એ ઉપસર્ગ પરમ કૃપાળુ પરમાત્મા તીર્થંકર શ્રી મહાવીર દેવને પણ એમની ચરમ શરીરી અવસ્થામાં એ ઉપસર્ગો પણ વેદવા પડે છે, એને ટાળી શકાતા નથી. ભગવાન મહાવીરની 12.5 વર્ષની સાધના કાળની અંદર એવા ઉપસર્ગો આવ્યા છે કે આપણને એમ થાય કે આ કર્મ અહીં સુધી પહોંચ્યું. તો જે આવા 3 જ્ઞાન જન્મના ધારક એવા પરમાત્મા એને કેમ વિદારી શક્યા નહીં? તો ન વિદારી શક્યા. પછી એ સંગમનો ઉપસર્ગ હોય, ચંડકોશિકનો હોય કે કાષ્ટ સલાકાનો ઉપસર્ગ હોય, પણ ભગવાનને એ ઉપસર્ગ આવ્યો જ અને એ ઉપસર્ગ વેદવો જ પડ્યો. તો જે પ્રારબ્ધ વેદ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે. જીવને ઘણીવાર પ્રારબ્ધ પ્રતિકૂળ હોય, અશુભ કર્મના ઉદયનું પ્રારબ્ધ હોય, અને જીવ પ્રયત્ન કરે કે કોઈ પણ પ્રકારના ચમત્કારથી મંત્ર તંત્રના પ્રભાવથી હું આ પ્રારબ્ધને વેદું નહીં, એમાંથી છૂટી જાઉં, કોઈ મને બચાવી લે, મારાથી એ દુઃખ સહન નહીં થાય, મારાથી એ પ્રતિકૂળતા વ્યાકુળતા હવે સહન થતી નથી, આવું જીવ ધીરજ ગુમાવે. અને ધીરજ ગુમાવે ત્યારે અજ્ઞાનનો આશરો લે અને અજ્ઞાનીનો આશરો લે. કારણ કે ચમત્કાર, રિદ્ધિ, સિદ્ધિ, મંત્ર તંત્ર, ભૂવા, ડાકલા, દોરા, ધાગા, અનેક પ્રકારના એના પછી જુદા જુદા પ્રકાર છે, આ બધી લાલચો, આ બધા પ્રલોભનો, આ જીવનું મન જ્યારે નબળું પડે છે કે હું આ પ્રારબ્ધમાંથી બચી જાઉં અને આ મને બચાવી શકે, એવી મિથ્યા શ્રદ્ધા, જૈન દર્શનમાં એને મિથ્યા દર્શન કહ્યું છે, એવી મિથ્યા શ્રદ્ધા કોઈ દેવ પ્રત્યે, કોઈ ગુરુ પ્રત્યે કે કોઈ ધર્મ પ્રત્યે જ્યારે જાગે ત્યારે જીવ આ ગાઢ અંધકારની અંદર સપડાઈ જાય છે અને ફરીથી અનંત સંસારનો અનુબંધ બાંધી લે છે. એકમાત્ર ઉદય આવેલું પ્રારબ્ધ, જે વેદ્યા વિના ઉપાય નથી, એવા પ્રારબ્ધને ટાળવાનો પ્રયત્ન આ જીવ કરે છે, એના જેવી મૂર્ખતા બીજી એકઈ નથી. તો જ્ઞાનીને વેદવું પડે, અજ્ઞાનીને પણ વેદવું પડે, પણ એક અહીંયા તફાવત આપ્યો છે, ભેદ આપ્યો છે, અને ભેદ બહુ સરસ રીતે આપ્યો કૃપાળુ દેવે કે જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઈચ્છે નહીં. એટલું ભિન્નપણું જ્ઞાનીને વિશે હોય તો જ્ઞાનીને અજ્ઞાનીમાં તફાવત શું? કે અંત સુધી કદાચ દેહ છોડવો પડે અને દેહ છૂટી જાય તો પણ જ્ઞાની આત્માર્થનો ત્યાગ કરવા ઈચ્છે નહીં. જ્ઞાનીનું લક્ષ્ય આત્માર્થ છે. આત્માર્થ સિદ્ધ કરવો એથી કરીને આવેલા આવા કોઈ પ્રારબ્ધના વેદવાની અંદર એ કાયર ન હોય અને એને ટાળવાનો કે બચવાનો ઉપાય ન કરે, એને પરમાર્થ માર્ગમાં કોઈ પણ પ્રકારની બાધા ન થાય, કોઈ પણ પ્રકારનો અંતરાય ન આવે અને પોતાનો પરમાર્થ શુદ્ધ ભાવથી રહે, આ જ્ઞાનીનો પ્રયત્ન. જ્ઞાની ને અજ્ઞાની બે વચ્ચે ભિન્નપણું જો હોય તો એ છે કે પ્રારબ્ધના ઉદયની અંદર જ્ઞાની આત્માર્થના લક્ષ્યને ચૂકતો નથી અને પ્રારબ્ધના ઉદયમાં અજ્ઞાની આત્માર્થનું સ્મરણ કરતો નથી. એને તો એક જ વાત કે ગમે એમ કરીને આ મારું દર્દ મટે, આ મારો રોગ મટે, આ મારું પ્રારબ્ધ મટે, આ મારું દુઃખ મટે, આ મારી પ્રતિકૂળતા મળે મટે, અનેક પ્રકારના આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એક અજ્ઞાનીની આ સ્થિતિ છે, અને કેવળ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન તરફ પ્રયાણ અજ્ઞાનીનું લક્ષણ છે. પ્રારબ્ધ બે વેદે છે, બેયને વેદવા પડે છે. એક પણ છટી શકતો નથી, જ્ઞાની છે માટે પ્રારબ્ધથી છૂટે એવું પણ બનતું નથી, અને અજ્ઞાની છે તેને પ્રારબ્ધ કંઈ ન કરે આવે નહીં, અજ્ઞાન છે એટલે એવું પણ નથી. ભિન્નતા એટલી જ છે કે જ્ઞાની પોતાના પરમાર્થને ત્યાગ કરવાનો ઈચ્છતો નથી, પરમાર્થના ભોગે એને દુઃખ જાય જોઈતું નથી. આપણને થાય કે ધર્મ પડ્યો પાટમાં, અત્યારે આમાંથી બચી જાય તો ગંગનાયા, જીવતો નર ભદ્રા પામે, સર સલામત તો પગડિયા બોથ. અને આવા ગુરુ મળી રહ્યા છે અત્યારે, અત્યારે આવા ગુરુઓ જીવને મળે. પરમાર્થ ચૂકાવી દઈએ, પરમાર્થ ભૂલાવી દઈએ, પરમાર્થથી ચ્યુત કરી નાખે, એની શ્રદ્ધાને તોડાવી દઈએ, અનંત જન્મ મરણની યાત્રા પછી જીવને જે સમ્યક શ્રદ્ધા, સમ્યક દર્શન, આત્માની સન્મુખતા આવી હોય, આવી સમ્યક દશા, હજુ દર્શન પ્રાપ્ત થવાનું છે પણ સમ્યક દશા આવી હોય, એમાંથી એને પાડે. અનંતનો પુરુષાર્થ એનો વ્યર્થ થઈ જાય, ઝીરો આવીને ઉભો રહે. સાપ સીડીની રમત જેવું છે, દાણા નાખતા નાખતા ચડ ઉતર કરતા કરતા 98મા પોઈન્ટે પહોંચ્યો અને ત્યાં સાપનું મોઢું આવ્યું અને એ પાછો સીધો બે ઉપર આવીને ઉભો રહી ગયો. અરે હવે તો બસ જાઉં કે છૂટું કે છૂટો, એવી સ્થિતિની અંદર પણ ત્યાં પકડાયો. આવો અશુભનો ઉદય, આવો પ્રારબ્ધ તે સમયે આ જ્ઞાની ને અજ્ઞાનીનો ભેદ જ સમજવો છે આ પત્રમાં, કે જ્ઞાની અંત સુધી પરમાર્થનો ત્યાગ કરવાને ઈચ્છે નહીં અને અજ્ઞાની હજુ તો દુઃખનો પ્રારંભ થાય ત્યાં પરમાર્થને છોડી દે કે હમણાં ધર્મ બરમ નહીં હો, હમણાં માથાનો દુખાવો ચડી ગયો છે બહુ, હમણાં પેટનો વ્યાધિ ઘણો છે, હમણાં સંજોગોની અનુકૂળતા નથી, હમણાં જરા ઘરમાં આમ ચાલે છે, પહેલું કામ શું કરે? પરમાર્થનો ત્યાગ, પછી બધું જે કરવું એ કરે. આ ઘોર અજ્ઞાનીની નિશાની. અને પાછો ડાયો ગામમાં કેવડાવે પોતાની જાતને, હું ઘણો જ જ્ઞાની છું, ઘણી મને સમજણ છે. અરે જ્ઞાની ને અજ્ઞાનીનો તફાવત ક્યાં મેળવવો, કેવી રીતે ની ઓળખાણ કરવી? તો કે તને પ્રારબ્ધનો પ્રારંભ થાય છે ને તું પરમાર્થને છોડી દેશ, અને જ્ઞાની અંત સુધી પણ પરમાર્થનો ત્યાગ કરવાને ઈચ્છતો પણ નથી. દેહ જાય પણ માયા થાય ને રોમવા, અંત સુધી. આ જ્ઞાનીની સ્થિતિ છે, જ્ઞાની ને અજ્ઞાનીનો આ તફાવત છે. પત્ર અહીં પૂરો થાય છે, 562 563 મુંબઈ, માં સુધી 8મ રવિવાર 1951. પત્ર પ્રાપ્ત થયું છે, વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી તે માટે ચિત્તમાં કંઈક ખેદ થાય છે, તથાપિ પ્રારબ્ધ ઉદય સમજી સમપણું કરું છું. તમે પત્રમાં જે કંઈ લખ્યું છે તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવા શાસ્ત્રો અને સત્પુરુષના ચરિત્રો વિચારવાથી તથા કાર્ય કાર્ય લક્ષ્ય રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસ ભાવના થવી ઘટે તે થશે. કુંવરજી આણંદજી જબરજસ્ત ભાવનગરની લબ્ધ પ્રતિષ્ઠિત પેઢીનો સ્થાપક, જૈન તત્વજ્ઞાનનો ઉપાસક, સંઘનો સંઘપતિ, પરમ કૃપાળુ દેવનું એને ઓળખાણ થયું છે, પણ વ્યવહારની દ્રઢતા ઘણી છે એટલે તત્વની સમજ ઓછી છે. ભગવતી સૂત્રની અંદર એક રોહક નામનો અણગાર ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, જીવ શીલ સંપન્ન હોય એ સારું કે શ્રુત સંપન્ન હોય એ સારું? અદ્ભુત ભગવતી સૂત્રમાં એવી દ્રષ્ટિ પરમાત્મા મહાવીર દેવે બંધાવી દીધી છે. અને એનું કારણ આ પ્રશ્ન પૂછનાર ગૌતમ, અણગારો, શ્રાવકો, શ્રાવિકાઓ, મુનિઓ આ બધા પ્રશ્ન પૂછે છે. શીલ સંપન્ન હોય અને શ્રુત સંપન્ન હોય, શીલ સંપન્ન એટલે ચરિત્રમાં, વ્યવહારમાં, ક્રિયામાં, કર્મકાંડમાં, વિધિ વિધાનમાં એકો, વ્રત તપમાં એને કોઈ ન પહોંચે. શીલ સંપન્ન, એનું શીલ જોઈને ભલભલાને પણ ઈર્ષા આવે એવો ચારિત્રનો કડક, પણ શ્રુત સંપન્નમાં જીરો. જો બેસે નહીં વાત, જરા બેસાડવા પ્રયત્ન કરવો કે હઠ યોગી છે. એક બાવો છે, આવ્યો છે ગામમાં અને હઠ કરવી છે ગામ પાસેથી 2 લાખ રૂપિયા લેવા છે. તો કેટલા પ્રકારનો એ શીલના ચારિત્રની એની કઠણા, એની જે કંઈ કહીએ કઠિનતા, એ બતાવે કે હું અહીંયા સુઈ રહીશ ખીલાની પથારી ઉપર, ઊભો રહીશ અગ્નિની અંદર. શીલ સંપન્ન છે, શ્રુત સંપન્ન. અને કોઈ શ્રુત સંપન્ન છે, બધું જ જ્ઞાન છે, 9 પૂર્વનું જ્ઞાન છે, પણ શીલ સંપન્ન નથી, શુષ્ક જ્ઞાની છે, કોઈ પણ પ્રકારની જીવનમાં ચારિત્ર ધર્મની આરાધના નથી. ભગવાને જવાબ આપ્યો છે કે જો માત્ર શીલ સંપન્ન હોય તો એ ખંડ વિરાધક છે, અને માત્ર એ જ્ઞાન સંપન્ન હોય તો એ ખંડ આરાધક છે. બંને હોય તો જ એ પૂરેપૂરો આરાધક છે, નહીં તો વિરાધક પણ બેયમાં આવશે. ભગવાન મહાવીરનો માર્ગ જ્ઞાન અને ક્રિયાના સમન્વયનો છે, જ્ઞાન અને ક્રિયાની સંધિનો છે, જ્ઞાન અને ક્રિયાની સમ્યક સમજણનો માર્ગ છે. કોઈ એક વાતને પકડી લીધી, કોઈ એક ચારિત્રની દ્રઢતા કરી લીધી, અથવા કોઈ એક શાસ્ત્ર જ્ઞાનનું પાંડિત્ય પ્રાપ્ત કરી લીધું, એનાથી ચાલે એમ નથી. આ કર્મનો બંધ છે એ જીવને વ્યવહારથી તોડવો પડશે. નિશ્ચયથી તો જીવ મુક્ત છે, પણ વ્યવહારથી બંધમાં છે એનું શું કરશે? તો નિશ્ચય અને વ્યવહારની બંને દ્રષ્ટિ રાખવી પડે. અહીંયા એ માટે એક વિશેષ વિચાર હમણાં આવ્યો તો સવારે સત્સંગમાં, કે શું કરવું? તો એ વાતની અંદર ધર્મસૂત્ર ચાલે છે હમણાં, સમરસૂત્ર. એ સમરસૂત્રની અંદર આ ધર્મસૂત્ર આગમની એક ગાથા હતી કે જીવને રાગ ને દ્વેષના પરિણામો ન થવા જોઈએ. એટલે પ્રશ્ન આવ્યો મુમુક્ષુનો, અને આવે સ્વાભાવિક, કે અમે કોઈ પણ પ્રકારના અશુભ જે કાર્યો છે અથવા અશુભ વૃત્તિઓ છે એના પ્રત્યે તિરસ્કાર કરીએ તો? તો કે એમાં શું વાંધો? તિરસ્કાર એટલા માટે કે અવગુણ છે, એ રોધક છે, આ છે. તો જ્ઞાનીઓ એ તિરસ્કારને પણ ના પાડે છે. કરવું શું? વૈરાગ્ય લાવવો છે જીવનની અંદર, અને વૈરાગ્ય લાવવો છે માટે ભોગ પ્રત્યે તિરસ્કાર કરવો છે, ભોગ પ્રત્યે દ્વેષ કરવો છે. તો કે એ વૈરાગ્ય લાવવાનું કારણ બની શકશે નહીં, ઉદાસીનતા લાવવી પડશે. એ ઉદાસીનતા એ ન રાગ ન દ્વેષ, કેવળ સમભાવ, જ્ઞાતાભાવ, સાક્ષીભાવ. આવું ઉદાસીનતાનું દાર્શનિક સ્વરૂપ છે, અદ્ભુત છે. આખા જગતની સાથે રહેતો હોવા છતાં, ઉદાહરણ હતું કમળપત્રનું, કે પાણીમાં જ જન્મે છે, પાણીથી જ પોસાય છે, છતાં પાણીથી નિર્લેપ છે. એમ જીવ સંસારની અંદર જ જન્મો છે, સંસારમાં જ ઉછરો છે અને સંસારમાં જીવી રહ્યો છે. એ જીવને સંસાર સાથેનું બંધન કેવું? તો કમળપત્ર જેવું નિર્લેપ. જેમ કમળપત્ર પાણીથી ભીંજાતું નથી, એમ આ જીવ પણ સંસારના રંગ રાગમાં રંગાતો નથી. તો કે તિરસ્કાર કરે તો કે તિરસ્કાર એનો ઉપાય નથી, દ્વેષ એનો ઉપાય નથી. મારે વિતરાગ થવું છે એટલે ભયંકર દ્વેષ કરવો, આ માર્ગનું સ્વરૂપ નથી. ઉદાસીનતા જે કંઈ સ્થિતિ છે, અનુકૂળ પ્રતિકૂળ, પ્રીતિ અપ્રીતિ, દુઃખદ સુખદ, ઉદાસીનતા. મારાથી પર છે, મારાથી ભિન્ન છે, મારું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યનું છે, પરિપૂર્ણ છે, સુખ અને આનંદ એ મારો સ્વભાવ છે. એ કોઈના ઉપર અવલંબિત નથી, કોઈના ઉપર આશ્રિત નથી, કોઈના ઉપર આધારિત નથી. એક પરમાણુ પણ મારા આનંદ માટે જવાબદાર નથી. તો પછી જગતના ચિત્ર વિચિત્ર રંગ ઢંગ જોઈને એને ન તો રાગ થાય, ન તો દ્વેષ થાય. જે મારા હિતનું જ કારણ નથી, એ હોતોય ભલે ન હોતોય ભલે, એમાં રાગ કરવાનું પણ કોઈ કારણ નથી અને દ્વેષ કરવાનું પણ કોઈ કારણ નથી. તો મુમુક્ષુ એ કેળવવા જેવો ભાવ, અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની, સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. પરમ કૃપાળુ દેવે સૂત્ર આપ્યું કે કેવળ ઉદાસીનતા એ જ અધ્યાત્મ જન્માવી શકશે, નહીં તો અધ્યાત્મના નામે જુદી જ કોઈ સ્થિતિ ઊભી થશે. અહીંયા લખ્યું છે, કુંવરજીભાઈએ પ્રશ્ન કર્યો હશે કૃપાળુ દેવને કે આવી ઉદાસીનતા જીવનમાં કેમ પ્રગટે, ઉદાસીનતા કેવી રીતે પ્રગટાવીએ. જવાબ લખ્યો છે કે તમે પત્રમાં જે કંઈ લખ્યું છે તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, આ બે. એમણે જે કંઈ લખ્યું છે એનું સમર્થન આપ્યું છે. શું લખ્યું છે એ પત્ર આપણી પાસે નથી. અને જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવા શાસ્ત્રો, જો ઉદાસીનતા રાખવી હોય તો પાંચે પાંચ વિષયોનું અશુચિ સ્વરૂપ એવા શાસ્ત્રો અને સત્પુરુષના ચરિત્રો વિચારવાથી, આ બે ઉપાય આપ્યા છે કે એવા ગ્રંથો, એવા શાસ્ત્રો, એવા પુસ્તકો વાંચવા કે જેમાં પંચ વિષયાદિનું અશુચિપણું નિરૂપિત કરવામાં આવ્યું છે, અને બીજું સત્પુરુષના ચરિત્રો, એ વિચારવાથી, કાર્ય કાર્ય લક્ષ્ય રાખી પ્રવર્તવાથી. લક્ષ્ય ઉદાસીનતાનું છે. કાર્ય કાર્ય જે કંઈ કામ કરો તેમાં પ્રવર્તવાથી જે કંઈ ઉદાસ ભાવના થવી ઘટે તે થશે. જે કંઈ ઉદાસ ભાવના થવી ઘટે તે થશે, તમને થશે. પણ પંચ વિષયાદિના જીવની વિષયોની અંદર જીવનો રાગાદિ ભાવ છે, મોહ ભાવ છે, તૃષ્ણા ભાવ છે, વાસના ભાવ છે, ઈચ્છાઓ છે, અભિલાષાઓ છે, મમત્વ છે, આકાંક્ષા છે, આ ઘટવું જોઈએ. તો એની અસૂચિ કે પંચ વિષયાદિ ભોગ ભોગવવાથી આખરે તો અસૂચિ, એના જેવું જુગુપ્સુ કશું જ બીજું નથી. અપવિત્રતાનો ખ્યાલ, એની નિકૃષ્ટતાનો ખ્યાલ જેનાથી આવે કે પાંચ ઇન્દ્રિયના વિષયો કેવા નિકૃષ્ટ છે, એ ભોગો ભોગવવાથી શું સ્થિતિ થાય છે, શરીરની શું થાય, જીવની સ્થિતિ શું થાય, ભાવની સ્થિતિ શું થાય, સંબંધની સ્થિતિ શું થાય. આખું આયુષ્ય પંચ વિષયના ઇન્દ્રિયોના ભોગો ભોગવવાથી તો ખતમ થઈ જાય. અને ભોગોન ભૂગતા વયમેવ ભૂગતા, અરે ભોગ શું અમે ભોગવશું, ભોગોથી અમે ભોગવાઈ ગયા, નીચોવાઈ ગયા, જીવન આખું સમાપ્ત થઈ ગયું. પાંચે ઇન્દ્રિયોના વિષયની અંદર એકમાત્ર નેત્રના વિષયમાં પતંગિયું બળી મરે છે, શબ્દના વિષયમાં હરણિયું ફસાઈ જાય છે, સ્વર શબ્દ, નાક ગંધના વિષયમાં ભમરો બીડાઈ જાય છે, સ્વાદના વિષયમાં માછલી સપડાઈ જાય છે, અને સ્પર્શના વિષયમાં હાથી પોતાનો પ્રાણ ગુમાવે છે. આવું જબરજસ્ત તાકાતવાન પ્રાણી એક વિષયના આવા અસૂચિમય પરિણામો, બીજું કશું જ ન થાય. મૈણા સુંદરી ઉપર છ છ રાજકુમાર એના મોહ ઉપર ફિદા હતા, અને કોણ એની સાથે લગ્ન કરે એની સ્પર્ધા હતી. આ આપસનું યુદ્ધને ટાળવા માટે મહિલા સુંદરીએ પોતાનું એક પૂતળું બનાવ્યું સોનાનું, અને એની અંદર રોજ રોજ પોતાની વિષ્ઠા, પોતાનો આહાર, પોતાનો ખોરાક બધું નાખે. છ મહિના પછી એ બધાને બોલાવીને છ રાજકુમારને કીધું કે આ ખોલો તમે. એ ખોલતા રહી ન શકાય, સહી ન શકાય, એવી દુર્ગંધ ફાટી નીકળી. તો કે આ મારું શરીર આવું જ છે, આની અંદર આ જ રોજ રોજ બધું નાખેલું છે, એ જ બીજું કાંઈ નથી. આ પુતળી સોનાની છે, આ ચામડીની છે, અંદર તો બધું જેવું આમાં છે એવું જ આમાં છે. ઉદગળ પદાર્થોનો જ્યાં સુધી સંબંધ છે, ઇન્દ્રિયોના વિષયોનો સ્વરૂપ સંબંધ જ્યાં સુધી છે ત્યાં સુધી અંદર આ જ છે. આંખમાંથી કઈ મોતી નો નીકળ્યો, આંસુ જ નીકળે. એ સાહિત્યકારો કવિઓ ભલે લખે કે બગાસું ખાય કે છીક ખાય, અરે આપણે કહેવું પડે કે રૂમાલ આડો રાખ, પણ સાચા મોતી ઝરતા હોય તો કહેવાય કે રૂમાલ લઈ લે, હું જરા ખોબો ધરું, બે ચાર મારા હાથમાં આવે તો હું નિહાલ થઈ જાઉં ને. પણ કોઈ પણ શરીરના દ્વારેથી અસુચિ સિવાય કઈ નીકળે ખરું? કાનને ગમે એટલા સાફ કરાવો શું નીકળે, નાકને ગમે એટલું સાફ કરીએ નીકળે શું, મોઢામાં ગમે એટલી ઉલટી થાય નીકળે શું? શરીરના કોઈ ભાગમાંથી એક પવિત્ર પદાર્થ નીકળે ખરો કે શીશી ભરીને રાખી દે કબાટમાં, કામ આવશે કુકદી, અને બહાર જાય તો છાંટશું. કેવળ અશુચિ છે શરીરનો, પસીનો નીકળે તો એમ થાય કે ભાઈ ગંધાય છે શરીર, નહીં લઈ તો સારું. ક્યાંથી આવ્યું છે બધો પદાર્થ? શરીરમાંથી આવ્યો છે, એનું ઉત્પત્તિ સ્થાન શરીર છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો ભોગવા છે, એનું પરિણામ શું છે અશુચિ સિવાય? પાંચે ઇન્દ્રિયના વિષયો મદમસ્ત થઈને ભોગવ્યા છે અને એનું પરિણામ શું છે? શરીરમાંથી કંઈક કાઢતો ખરો, અને ડોક્ટરને કહેજો ઓપરેશન કરે, આખું શરીર ચીરફાડ કરે, એમાંથી નીકળશે શું? એક્સરે લઈએ શું દેખાશે? સાગરનો એક્સરે લઈએ તો અંદર રત્નો પડ્યા છે. કલ્યાણ મંદિર સ્તોત્રમાં કીધું છે કે કાળના પ્રભામાં જયારે ખસી જાય છે સમુદ્રના જળ તો શું નીકળે છે? રત્નોના ઢગલા, કોઈથી માપી ન શકાય એટલા. પણ આ શરીરનો એક્સરે લે તો શું દેખાય? ઉપર નીચે, છાતીમાં નીચે બધે. અને કદાચ એમ થાય કે એક્સરે નબળો હશે એટલે સીટી સ્કેન કરાવો, તો ક્યાંય આડું અવડું મોતી ક્યાંય ભરાઈ ગયું હોય, હીરો હોય ક્યાંક, દેખાય ખરો. અને એમાં ન આવે તો MRI કરાવો, અને હવે જે નવું નીકળે જે હોય કરાવો. અને વિજ્ઞાનનું ગમે તેટલી શોધ થાય, આ શરીરમાંથી શું નીકળશે, અશુચિ કે સૂચિ? આ પાંચ ઇન્દ્રિયોના વિષયોની અંદર આવી અશુચિનું વર્ણન જેમાં કર્યું છે, આવું સ્વરૂપ જેમાં બતાવ્યું છે કે જેથી જીવને વિષય ભોગ પ્રત્યે ઉદાસીનતા થાય, કે હું ગમે તે ખાઈ રહ્યો છું પણ વમનની અંદર જોતા એ એક પણ અન્નનો દાણો પણ ગ્રહણ કરવા જેવો નથી. અને બીજું સત્પુરુષના ચરિત્રો. આ સત્પુરુષના ચરિત્ર એવા છે કે એમને સુંદર કાયા મળી છે, સ્વસ્થ શરીર મળ્યું છે, છતાં વિષય ભોગ ઉપરનો સંયમ છે એનો. સત્પુરુષના ચરિત્રની મહત્તા શું? એના ભોગ કે એનો ત્યાગ? કોઈનું ચરિત્ર વાંચીએ, સુંદર એવા ચક્રવર્તીઓ પણ કાચી મિનિટમાં સંસાર છોડીને ચાલી નીકળ્યા હોય, તો એ ચક્રવર્તીના વૈભવને વાંચવા બેસવું કે એનો જે વૈરાગ્ય છે એનો વૈભવ જોવો? મહત્તા શેની? ચક્રવર્તીની સેના, એનું આધિપત્ય, એનું છખડનું રાજ, એની કે આ નીકળી પડ્યો છે રસ્તા ઉપર, કરપાત્રી બની, સર્વસંગ પરિત્યાગી બની, અને ભગવાનના માર્ગે આત્માની આરાધન કરવા નીકળ્યો છે. બે ચિત્ર સામે આવે આપણી સામે. એ રાજપાટ ક્ષત્રિય કુંડ નગરીનો રાજા યુવરાજ, એ મહાવીર વર્ધમાનના રૂપની અંદર યુવરાજ વર્ધમાન, અને એ જ યુવરાજ ત્યાગી મહાવીર બની નીકળ્યા, સર્વસંગ પરિત્યાગી કરીને નીકળ્યા થયા. બે ચિત્રો સામે સત્પુરુષના આવે, મહત્તા કોની ભાષે? એ જોયા પછી એમ થાય કે મહાવીરે મૂર્ખાઈ કરી આવું રાજ છોડાય? એના માથા ઉપર મુગટ હોય અને એના માથા ઉપર લોચ હોય, એના શરીરે જરકસી જામા પહેર્યા હોય બધા રાજના વેશ, અને અહીંયા મહાવીર પોતાની નગ્ન દિગંબર અવસ્થાની અંદર પરિવ્રાજક બનીને ચાલતા હોય. શિર ક્યાં ઝૂકે છે આપણું? શિર તો ઝૂકે છે એના સંયમ ઉપર, એના ત્યાગ ઉપર, એની વિરક્તિ ઉપર. સત્પુરુષોના ચરિત્રો જીવની અંદર આ જે શ્રદ્ધાનું કેન્દ્ર છે, નમન કરવાનું, શુભ પ્રત્યેનું, એ જાગે છે. ચરિત્રો તો ઘણાના જીવનની અંદર આપણે વાંચીએ છીએ, પણ એ બધા ચરિત્રોને આણે આટલા પૈસા પેદા કર્યા, આણે આટલા પૈસા પેદા કર્યા, આણે આ સિદ્ધિ કરી, એ એકેય સિદ્ધિનું ચરિત્ર આપણને કોઈ આપણી અનંતની યાત્રામાં ઉપકારી થતું નથી. પણ એક મુનિનું ચરિત્ર, પરિસ અને ઉપસર્ગને ઝીલનારો, સહન કરનારો એવું એક સંયમીનું ચરિત્ર જીવનની અંદર દિવ્ય પ્રકાશને આપે છે, કોઈ અદ્ભુત શક્તિને જગાવે છે. જીવન પ્રત્યેનો જે કંઈ અભરખાનો ભાવ હોય એ બધો શાંત થઈ જાય છે. એટલે કહ્યું છે કે ઉદાસીનતા જશે, ઉદાસ ભાવના આવશે સંસાર તરફ, પણ તમે પેલા પાંચ વિષયના અસૂચિનું સ્વરૂપ જેમાં વર્ણવવામાં આવ્યું છે એવા કોઈ જ્ઞાનીઓના ગ્રંથ વાંચો, એક, અને સત્પુરુષોના ચરિત્રનું અવલોકન કરો, તો જીવનમાં ઉદાસ ભાવ આવ્યા વિના નહીં રહે. કાર્ય કાર્ય લક્ષ્ય રાખીને પ્રવર્તો. દરેક વખતે જે કંઈ કામ કરવું એ મારા લક્ષ્ય સાથે સુસંગત છે કે વિસંગત છે. કંઈ પણ આરંભની કંઈ નવું કામ આવ્યું તો વિચારી લેવું કે આવ્યું એ મને મદદરૂપ છે કે બાધારૂપ છે. જો બાધારૂપ હોય તો ઉદાસ ભાવ રાખો, મદદરૂપ હોય તો પ્રમોદ ભાવ રાખો કે હું ક્યારે કરું. જ્ઞાનીનું ચરિત્ર, અપૂર્વ અવસરનો પદ આપણે બોલતા હોય તેમાં ઉદાસ ભાવ રાખવો કે પ્રમોદ ભાવ રાખવો? પ્રમોદ ભાવ રાખવો કે આવો અવસર મને પણ ક્યારે પ્રાપ્ત થાય. અને કોઈના વરરાજાના ગીત ગવાતા હોય કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય, તો ત્યારે ઉદાસ ભાવ રાખવો કે પ્રમોદ ભાવ રાખવો? ઉદાસ ભાવ. ગાંડ પણ ચડ્યું છે એને, જેમ જોણ ચડે ને ધૂળ, એમ જવા દો. ઉદાસ ભાવ, ઉદાસીનતા લાવવા માટેનો એક સરસ મજાનો નાનો ક્રમ આ પત્રમાં આપ્યો. પત્ર પૂરો થાય છે, કુંવરજી આણંદજી ઉપરનો. પત્રાંક 563 ઓવર. પત્રાંક 564 મુંબઈ, મહાસુદ 8 રવિવાર 1951. અત્રે આ વખતે 3 વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે, અને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કંઈ પ્રવૃત્તિનો સંબંધ રહે એથી હવે ઉપરાંતતા પ્રાપ્ત થાય તો સારું એમ ચિત્તમાં રહે છે. બીજી ઉપરાંતતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે, પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે. માટે શ્રી ડુંગરને તમે જણાવશો અને તેઓ વમાણિયા આવી શકે તેમ કરશો. કોઈ પણ પ્રકારે વમાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે, જરૂર આવી શકે તેમ કરશો. લિખિતન રાયચંદના પ્રણામ. સૌભાગભાઈ ઉપરનો પત્ર છે, પત્ર 4 લીટીનો છે. ભવાણિયામાં લગ્નનો પ્રસંગ છે જીજાબાના. સૌભાગને જે આપણા રેવાશંકર જગજીવનને કામ આપી દીધું છે, અને તમે સાથે મળીને જે નિર્ણય લેવા હોય લેજો, બને તો અમને એમાં ઇન્વોલ્વ કરતા નહીં. અમે આવીએ છીએ એટલા માટે કે કુટુંબના લોકોને કોઈ પણ પ્રકારનો વિકલ્પ ન થાય. બાકી તો ઉદાસીનતા જ છે, પ્રમોદભાવ નથી. લગ્નમાં જવા માટેનો પ્રમોદભાવ નથી, લગ્ન બેન ના છો, ઉદાસ ભાવ છે. 3 વર્ષ થયા પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે કૃપાળુ દેવના જીવનમાં. વર્ષ 25, વર્ષ 26 અને વર્ષ 27 કારમો ઉદય છે. મુંબઈની બહાર નીકળી ન શક્યા, પેઢીનું પગથિયું ઉતરાતું નથી. દર વર્ષે નિવૃત્તિમાં જવાનો ક્રમ છે પણ આમાં થયો નથી. અને 3 વર્ષમાં એવો ઉદય વિપરીત વધતો જ જાયલો, વધતો જ ચાલ્યો, અને એને માટે પરિસરના રૂપમાં, ઉપસર્ગના રૂપની અંદર એને કહ્યું કે સર્વસંગ પરિત્યાગની જે દશાએ એ વેદી શકાય એ દશાએ અમે એ ઉદયને વેદ્યો છે, એવી દશા કરીને વેદ્યો છે. જબરજસ્ત આ જ્ઞાનીને પણ આવા પ્રસંગો આવે, પ્રારબ્ધ વેદવાના આવે, પણ જ્ઞાની આત્માર્થનો ત્યાગ કરવા ઈચ્છે નહીં. એમ ત્રણ વર્ષ સુધી આવા કારમાં ઉદયને વેચતા અને વધતો જતો એ ઉદય અને વધતો જતો ઉપાધિનો ભેળો એ વેદતા છતાં પણ પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે અમે આત્માર્થનું વિસ્મરણ કર્યું. એ ઉપાધિના ભેળામાં પણ અમારી સમાધિ તો યથાવત જ રહી છે. આવો જબરજસ્ત આત્માર્થનો પુરુષાર્થ આ ત્રણ વર્ષના ગાળામાં થયો છે કે માથા ઉપર ધડ ઉપર શિર ન રહીએ, શરીર ઉપર શિર ન રહીએ, એવો ઉપાધિનો ભેળો, આત્માનો ભૂલાવો કરાવે એવો, છતાં પણ પ્રભુએ એવી અદ્ભુત સમતા રાખી અને ઉદયને વેદ્યો છે. લખે છે કે ત્રણ વર્ષ ઉપરાંત પ્રવૃત્તિના ઉદયને વેદ્યો છે. એ પત્રાંક 540માં આવે છે, 543માં આવે છે, 553માં આવે છે, 585માં આવશે. એમાં એક પત્રમાં જે લખ્યું કે જ્ઞાનીને કોઈ આત્મ પ્રતિબંધપણે સંસાર હોય નહીં, એમાં પણ આપ્યું છે. તો એવો આ ઉદય, ત્રણ વર્ષનો ગાળો શ્રીમદના ચરિત્રને સમજવું હોય, જ્ઞાનીના ચરિત્રને સમજવું હોય, જ્ઞાનીના અંતર ચરિત્રનું પરીક્ષણ કરવું હોય, જ્ઞાનીની અંતર દશાને ઓળખવી હોય, એની અલૌકિક દશાને જાણવી હોય, તો ત્રણ વર્ષના આ જીવનનો જે કંઈ કાળ છે એની અંદરના પત્રોની અંદર જ્યાં જ્યાં એ દશા અભિવ્યક્ત થઈ છે ત્યાં પકડવા પ્રયત્ન કરવો કે કેવી સ્થિતિની અંદર કેવો વિરોધાભાસ જોવા મળે અને તે સમયે જ્ઞાની પોતાના આત્મામાં કેવા ઊભા છે. ચારે બાજુ પ્રચંડ ઉદયની તુફાન અને આંધી હોય એની વચ્ચે પણ એક મેરુની માફક અચલ સ્થિર રહી આ પુરુષે આત્માર્થને વિસાર્યો નથી. એ પુરુષ હવે ઉદય કંઈક મંદ પડે છે, કંઈક હળવો થાય છે અને ત્યારે અંદરથી એક ભાવ નીકળે છે સૌભાગ સાથે કે તમે આવજો અમારી બેનના લગ્નમાં, નિમંત્રણ આપે, આપણે પણ આપીએ આપણા સંબંધીઓને, આપણા ઘરે પ્રસંગ હોય તો ઘરના કુટુંબના વ્યવહાર સાથે કે ને કે ભાઈ તારા બે ચાર ઓળખીતા હોય તો એને બોલાવજો, બધા ભાઈઓના બહેનોના પરિચિત મિત્રો બધાને પણ આપણે પ્રસંગમાં બોલાવીએ. એમ એણે બોલાવ્યા છે. સૌભાગ્યને તો કહ્યું છે કે તમે પહોંચો, પણ સાથે શું કીધું છે કે ડુંગરને પણ લેતા આવજો. હવે ડુંગરને અને વવાણિયાની અંદર લગ્ન પ્રસંગને કંઈ બીજો વ્યવહારિક સંબંધ શોધવા જઈએ તો કંઈ છે નહીં. કૃપાળુદેવ નિમંત્રણ આપે છે, જુઓ કે લેતા આવજો. કારણ એ કહે છે કે જો અમે ત્યાં આવીશું તો ત્રણ વર્ષ પછી થોડા દિવસ કંઈક પ્રવૃત્તિનો સંબંધ રહે એથી હવે ઉપરામતા થાય તો સારું. એટલો સરસ શબ્દ છે ઉપરામતા. ઉપરામતા થાય તો સારું. પ્રવૃત્તિ એટલી બધી હતી, હવે કંઈક ઉપરામતા, આ પ્રવૃત્તિઓ હળવી પડે, એનો ભાર ઓછો થાય, એનો બોજો કંઈક ઓછો રહે, એનું દબાણ અમારા ઉપર હતું એ બધું ઘટે અને કંઈક અમે હાસ્કારો અનુભવીએ. માથે ખૂબ બોજો હોય અને ખૂબ ચાલતા હોય અને પછી ક્યાંક વિસામો આવે તો બોજો ઉતારીને મૂકીએ, ઉપરામતા, કંઈક હળવાશ. ભલે હજી બાકી છે, વેદવાનો છે, પણ વચમાં થોડોક થાક, થોડોક વિસામો, થોડી વિશ્રાંતિ, થોડો હાસ્કારો આ પ્રાપ્ત થાય કે હવે કંઈક થોડા દિવસ કંઈક પ્રવૃત્તિ બંધ રહીએ અને એથી હવે ઉપરામતા થાય તો સારું એમ ચિત્તમાં રહે છે. બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે. બિલકુલ અમે આનાથી નિવૃત્ત થઈ જઈએ એવું તો હાલ દેખાતું નથી. હજુ કંઈ ને કંઈ એના વિશે આગળના એક હાથ નોંધમાં છે કે હજુ એક વર્ષ અને 10 માસનો સમય તો હજુ ઉદયમાં બાકી હોય એવું જણાય છે, પછી નિવૃત્તિ થાય એ સંભાવના છે. એટલે લખે છે કે બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે, સંભવે એવું દેખાતું નથી. પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે. આ કઈક થોડા દિવસોની નિવૃત્તિ મળે એ અમને ઉપરાંતા ત્યારે થાય કે પ્રવૃત્તિનું જોર ઘટે અને સાથે સત્સંગનું જોર વધે. આપણે ત્યાંનો જે કન્સેપ્ટ છે, બહુ થાયકા જીવનમાં બહુ પ્રસંગો આવ્યા, થાકી ગયા, હવે બે ચાર દી ફરવા જાય તો સત્સંગ નહીં, ક્યાં જવું છે, હિલ સ્ટેશન જાય, પિકનિક સેન્ટર જાય, ક્યાંક જાય. હવે તો એવા થાયકા, એવા ત્રાઇસા, એવા કંટાળી ગયા છે, આખો દી ઘરમાં રહેવાનું, ક્યાંક તો લઈ જાવ, અમને લઈ જઈને શું કરવું છે, બળતરા શું છે, સત્સંગ કરવો છે, ધર્મધ્યાન કરવું છે સ્વરૂપમાં જ, ના એવું કાંઈ નહીં, બસ જે અહીંયા ઉપાધિ છે ત્યાં ઉપાધિનું સ્વરૂપ બદલાઈ જાય, પછી ત્યાં એવું હોય જ્યાં જાય કે હોટલમાં પાણી નથી આવતું, આજે લાઇટ બંધ છે, પૈસા ખર્ચીને ગયા હોય પછી ઉપાધિનો પાર રહે કે હારું રોજના 500 રૂપિયા દેવા અને આ પંખા તો હાલતા નથી, ચાલ્યા કરે બધું. આજ સંસાર છે, પણ જીવને નવીનતા હોય તો ગમે, એમાંય ગમે, ઘરથી કંટાળ્યા છે માટે આ ગમે. ઓલો જમવા બેસે તો કે કઈ ઠેકાણું છે, કે આ શાક આવી રીતે કામ કરે, પણ આપણા ઘરે સરસ કરતા હતા, પણ એ કરવાનો કંટાળો હતો. અહીંયા ભાણું તો આવી જાય છે, પણ ચાલ્યા કરે, આ સંસાર છે. ઉપરાંતનો અર્થ સાંસારિક ઉપાધિઓથી મુક્ત થવું એ નહીં, પણ આત્માર્થને આનંદ ઉપજાવે, પરમાર્થિક આનંદની પ્રાપ્તિ થાય એવા સંયોગો, એવું વાતાવરણ, એવું ચેન્જ ઓફ એટમોસ્ફિયર જેને આપણે કહીએ, કે થોડું બદલ થાય, તો બદલ થાય કંઈક સત્સંગ, જીવની પોતાની વાતો, સંસારની બહુ કરી. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી તું વિરામ પામ, આ વિરામ પામવાનો છે, ઉપરાંતતા થાય, ઉપરાંતમાં પ્રવૃત્તિના બંધનો હળવા થાય અને સત્સંગની પ્રાપ્તિ થાય, ત્યારે જીવ ઉપરાંતતાને, એના ભાવો, એના ક્લેશ અને સંક્લેશના પ્રવાહો જે ચિત્તમાં છે એ શાંત બને છે. બીપી એટલે શું? ચિત્તની અંદર આધીનું જોર એટલું બધું વધી જાય, પ્રેશર એટલું બધું વધી જાય કે શરીરનું તંત્ર સહન કરી શકે નહીં, એટલે પ્રેશર, એમાં મસ નસ ફાટવી હોય તો ફાટે. એમ આ સંસારની ઉપાધીનું છે, ત્યારે ઉપરાંતા જ્ઞાનીઓ કહે છે કે તે સમયે આવો સત્સંગનો, અને એ તમે પણ આવો, અને સાથે કોણ આવે, ડુંગરસિંહ. કારણ સૌભાગને જે કંઈ હતું ઘડતર એ ડુંગરસિંહનું હતું, યોગ માર્ગના અઠંગ અભ્યાસી હતા. જો ડુંગરસિંહ સાથે આવશે તો સૌભાગને લાભનું વધારે કારણ થશે, કેમકે એના મનની અંદર સંશયો હતા ને એ બધા ટાળવા માટેનો એક અવસર મળશે. તો કહે છે કે તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું, માટે શ્રી ડુંગરને તમે જણાવશો કે તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો, તેઓ વવાણિયા આવે એમ કરવાનું ડુંગરને કહેશો. ખબર છે કે ડુંગર આ બાબતમાં સ્વીકાર કરે કે ન કરે, કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે, જરૂર આવી શકે તેમ કરશો. શું કલ્પના કરે? કે તમારે એને રાયચંદભાઈને સંબંધ છે તો તમે જાઓ, મારું શું કામ છે, અથવા તો એવા પ્રસંગમાં સગા સંબંધીઓ બધા, તેમાં હું શું કરું, મારે શું કરવાનું છે, અનેક પ્રકારનું કલ્પના કરશો નહીં. જો વ્યવહારિક દ્રષ્ટિએ વિચાર કરશો તો બધી કલ્પના જ છે, અને પરમાર્થ દ્રષ્ટિએ વિચાર કરશો તો બધું સત છે. કેવો સરસ શબ્દ આપ્યો છે કે કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે. કલ્પના કરવી હોય તો બધું થાય, કે મારે અને રવજીભાઈ મહેતાને શું સંબંધ, મારે અને વવાણિયાના કુટુંબીજનોને અને બધાને શું સંબંધ, કઈ જ કલ્પના કરશો નહીં. વ્યવહાર માત્ર, સંસારના સંબંધ માત્ર કલ્પના છે, કોઈ સત્ત નથી. એને કલ્પના કરવી ન ઘટે, એને આવવાનું છે અમારે પાસે, અમારા સત્સંગમાં, તમારી સાથે, સૌભાગ્યની સાથે કૃપાળુ દેવના સત્સંગમાં ડુંગરે આવવાનું છે, માટે વવાણિયા સંબંધી કલ્પના કે હું શું કામ વવાણિયા આવું, એ વવાણિયા નથી તમારે, તું વવાણિયા હોય કે જે ગામ હોય તે, અને રવજીભાઈ નું ઘર હોય કે માવજીભાઈ નું ઘર હોય, કઈ કોઈ કલ્પના કરવાની જરૂર નથી. શું કામ જઈએ છીએ, માત્ર ડુંગરને એક જ વાત રે કે સૌભાગ્યની સાથે શ્રીમદ રાજચંદ્રજીના સત્સમાગમમાં આવે છે, અને એવી સત્સમાગમની ઈચ્છા છે સત્પુરુષની. સત્પુરુષની ઈચ્છા છે કે આવી કંઈક તો પ્રાપ્ત થાય, તમારી તમારો સંબંધ રહે તો સારું, તમારો તથા ડુંગરનો સમાગમ થાય તો સારું, એમ ચિત્તમાં રહે છે. સંતના ચિત્તમાં આ છે કે આપણે ત્યાં જઈએ તો સારું, બીજો એક વિકલ્પ ત્યાં કરવાનો. બહુ મહત્વની ભૂમિકા છે જો સમજાય તો, જેના પ્રત્યે આપણને આવો ભક્તિભાવ અને આદર છે અને જેમનું આત્મત્વ આપણને સ્પર્શી ગયું છે, એક સેજ ઈચ્છા પ્રદર્શિત કરે કે શક્ય હોય તો તમે અહીંયા આવી જજો. જીવે વિચારવાનું નહીં, એક પણ કલ્પના કરવાની નહીં, શું કામ કરવાનું, પહેલા વહેલું એમની સમીપ હાજર થવાનું. કહો પ્રભુ શું આજ્ઞા છે, હું કેમ ઉપયોગી થઈશ, મારી શું જરૂર છે, આ બધી કલ્પના. તમને સત્સંગમાં આવવા માટે એક સંતની ઈચ્છા વ્યક્ત થઈ કે તમે આવો, પછી વાત બધી, એક પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને આવો જેને ન થાય, આવી કલ્પના કરાવીને જાય, એને જે લાભ મળે છે એ લાભ ક્યાંય વર્ણવી શકાય એમ નથી. કારણ કે એક એવા પવિત્ર આત્માની શુભ ક્ષણમાંથી એક આપણા પ્રત્યેનો વિકલ્પ ઉઠ્યો છે ને બોલાવે, તો એ જે આપણા કલ્યાણનું કારણ જે બનશે એ સમાગમ, એવો બીજો લાખ વાર આપણે પ્રયત્ન કરીએ ઝૂકી ઝૂકીને તો પણ થશે એમ નથી. એ ડુંગરને કહે છે એટલા માટે કે ડુંગર પણ આ અવસર ચૂકે નહીં. આ સંતની કરુણા કે તમે કોઈ વિકલ્પ કરશો નહીં, તમે કોઈ કલ્પના કરશો નહીં અહીંયા આવવા માટે, જરૂર આવી શકે તેમ કરજો. ડુંગર જરૂર આવી શકે તેમ કરશો. સૌભાગ્યને શું આજ્ઞા આપી કે ડુંગર આવે એ જરૂરી છે. ઘણીવાર સત્પુરુષોના સંકેતો આપણાથી પકડાતા નથી, ઝીલાતા નથી, અને આપણે ચૂકી જઈએ છીએ, અને પાછું રાડ પડે કે હે ભગવાન મને હવે કેદી મોકો મળશે, મને હવે અવસર કેદી પ્રાપ્ત થાય. તને જ્યારે જ્યારે અવસર મળ્યો ત્યારે ત્યારે તેવું કલ્પનામાં જ રહ્યો, તે ક્યારેય કલ્પના છોડી નહીં. નાના પત્રની અંદર પણ જો સમજવા માંગીએ તો ઘણી ઘણી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે ડુંગર માટે કૃપાળુ દેવનો આટલો આગ્રહ શું કામ. જરૂર એની અંદર કોઈ કલ્યાણનું કારણ થવાનું હોય. કૃપાળુ દેવ ક્યાંય કોઈને ભેટ તો ધરાવવાની નથી, બીજી કઈ મોતી ને રત્નો લાવ્યા છે ને દઈ દેશું તમને, એવી તો કોઈ વાત નથી. જરૂર આવી શકે તેમ કરશો. લિખિતન રાયચંદના પ્રણામ પત્રાંક 564 પણ અહીંયા પૂરો થાય છે. પત્રાંક 565, મુંબઈ, ફાગણ સુદ 12, શુક્રવાર 1951, પૂજ્ય પ્રભુશ્રી ઉપરનો પત્ર, આ પણ 250 લીટીનો પત્ર. જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું એ હિતકારી કાર્ય છે. જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. બાહ્ય પરિચયને વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે. આત્મ સ્વરૂપના પ્રણામ. પત્ર પૂરો થાય. જ્ઞાની પુરુષનો માર્ગ કેમ સમજાતો નથી, કેમ પકડાતો નથી? જ્ઞાની પુરુષ તો એમની શૈલી તો સરળ હોય છે, એમનું હૃદય પણ સરળ છે. આવી કરુણાના અવતાર સ્વરૂપ પુરુષો માર્ગ આપે છે, સીધી સાદી ભાષામાં આપે છે. કોઈ જટિલતા નથી, કોઈ કૂટ પ્રશ્ન નથી, એમના કહેવામાં ક્યાંય મૂર્છાવાદ નથી, ક્યાંય કપટ નથી, ક્યાંય કોઈને છેતરવા, કોઈને ગેરમાર્ગે દોરવા આવો કોઈ પણ પ્રકારનો અશુભ હેતુ કે આશય નથી. છતાં જીવને જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ આવી શકતો નથી. એ જગતના માર્ગને સમજવા માટે બહુ પ્રયત્ન કરે છે. હું આને મેળ્યો તો એને કીધું, પણ એ વાતમાં બહુ વિચાર માગી લે છે, કીએ કાંઈ ન કરશે કાંઈ. એની વાતમાં ઘણા ભેદ હોય છે, ઘણા મર્મ હોય છે, ઘણા રહસ્ય હોય છે. એ આવો છે તેવો છે. દુનિયાદારીમાંથી આ જીવ નવરો ન પડ્યો, કે જે કપટ અને માયાથી જ જેની સાથેના વ્યવહારો આપણા સંકળાયેલા છે, કે કાંઈ કરે, કાંઈ બોલે, કાંઈ નીકળે ક્યાંય, આવા લોકોને આપણે સમજવામાં જીવન આખું બરબાદ કર્યું છે. જ્ઞાની પુરુષના માર્ગ જે સીધો સાદો સરળ, આત્માના કલ્યાણનો, આત્માના મંગલનો, આત્માની મુક્તિનો, હિતનો માર્ગ. હિત શબ્દ છે અહીંયા, આવો હિતકારી માર્ગ. શું છે જ્ઞાની પુરુષોનો માર્ગ? કે તું બંધનથી મુક્ત થા. બધા માર્ગનો સારાંશ કેવો હોય તો સારાંશ શું? બંધનથી. મને મોક્ષ જોઈએ છે, મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, મોક્ષની સિદ્ધિ કરવી છે, મોક્ષ હેતુ જ ધર્મ છે. મોક્ષ એટલે મુક્તિ. મુક્તિ કોને જોઈએ છે? મુક્ત છે તેને કે જે બંધનમાં છે તેને? બંધનમાં છે તેને મોક્ષ જોઈએ છે. તો બંધનથી છૂટવાનો માર્ગ એ જ્ઞાની પુરુષનો માર્ગ. જ્ઞાની પુરુષ જે માર્ગ બતાવે તે માર્ગે ચાલવાથી જીવ બંધનથી છૂટે, અને બંધનથી છૂટે એટલે મુક્તિમાં, મોક્ષ જ છે. જેટલો છૂટે એટલો મોક્ષ. તો માર્ગનું આખું સ્વરૂપ બંધનથી કેમ છૂટાય તે. જો બંધનથી બંધાવાનું આવે તો એ જ્ઞાની પુરુષનો માર્ગ નથી. એ છૂટવાની બદલે બંધાય, છૂટવાની બદલે બંધાય. કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરે એક પદ આપ્યું, એમાં લખ્યું કે તોય અરે ભવચક્રનો આંટો નહીં, એક આંટો પણ. આ જ્ઞાની પુરુષનો માર્ગ. ભવચક્રના આંટા, એક આંટો પણ ટળે, આંટા ટળવાનો, જીવના જન્મ મરણના બંધનથી છૂટવાનો, ભવચક્રથી મુક્ત થવાનો આ જ્ઞાની પુરુષના માર્ગનું લક્ષણ છે. જે બાંધે, જે ચક્રા ચડાવે આ જ્ઞાની પુરુષનો માર્ગ નથી. જીવના બંધન વ્યાપ્ત થાય, મજબૂત થાય, વ્યાપક થાય આ જ્ઞાની પુરુષનો માર્ગ નથી. જ્ઞાની પુરુષનો માર્ગ તો જે બંધનથી તું બંધાયો છો તે બંધનથી હળવે હળવે હળવે, ક્રમે 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 તું છૂટી જા. જીવ સંસારના અનેક વિધ પ્રકારના બંધનથી બંધાયો છે, અને એમાં મુખ્ય 5 કારણ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ એના વિશ્લેષણ કરીને, વર્ગીકરણ કરીને જ્ઞાનીઓએ એના કારણ બતાવ્યા છે કે આ 5 કારણથી જીવ સંસાર સાથે બંધાયેલો છે. જ્ઞાની પુરુષ કહે છે કે આ 5 કારણથી જે રીતે છૂટાય, મિથ્યાત્વથી છૂટાય, અવિરતિથી છૂટાય, પ્રમાદથી છૂટાય, કષાયથી છૂટાય અને યોગના પ્રવર્તનથી છૂટાય, એ મુક્તિનો માર્ગ છે. અને એને આત્મસિદ્ધિમાં ગાયો, જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. માર્ગ બે જ છે, એક ભવનો અને બીજો મોક્ષનો. એક ભવમાં જવાનો માર્ગ છે, અનંત સંસાર જેમાં રહેલો છે, અનંત જન્મ મરણ જેમાં છે એ ભવનો માર્ગ છે અને આ મોક્ષનો માર્ગ છે. જ્ઞાની પુરુષ એ જ છે કે જેનું ચિત્ત મોક્ષમાં છે અને શરીર ભવમાં છે. મોક્ષે ચિત્તમ ભવે તનુ, એ દેહથી શરીરથી એ ભવમાં છે પણ એનું ચિત્ત મોક્ષમાં છે. કે ક્યારે આ બધા જ બંધનોને છોડીને અપૂર્વ અવસરમાં આ વાત ઉત્કૃષ્ટ રીતે કહ્યું છે. સર્વ સબંધનુ બંધન તીક્ષ્ણ છે દિને, વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ બધા જ બંધનો તીક્ષ્ણમાં તીક્ષ્ણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ બંધનો ભવના છે, ભવમાં લઈ જનારા છે, ભવ સ્થિતિને મજબૂત કરનારા છે. એને છોડીએ સર્વ પ્રકારના એક પણ બંધન જીવને કલ્યાણકારી નથી. બંધનથી છૂટવું એ જ પરમાર્થની યાત્રા. તો જે જે કારણ આ બંધનના માટેના હોય એ કારણ છોડવા. તો કે જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું એ હિતકારી કાર્ય છે. મુનિશ્રીને લખે છે કેમ પ્રવર્તવું, તો કે બંધનથી છૂટાય તેમ. નિર્ણય કોણે કરવો, તું જ કર. કે આ મને બંધ છે કે આ મારી મુક્તિ છે, આમાં હું બંધાવું છું ક્યાંક દ્રવ્યથી, ક્યાંક ક્ષેત્રથી, ક્યાંક કાળથી અને ક્યાંક ભાવથી. જ્યાં જ્યાં બંધ છે, જ્ઞાની પુરુષ એ છે કે દ્રવ્ય ક્ષેત્ર અને કાળ અને ભાવથી પણ અપ્રતિબદ્ધપણે વિચરે છે, એને ક્યાંય એક પણ વસ્તુ બંધન કરતી નથી. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો. જીવ પોતાના અંતર સ્વરૂપથી બંધાતો નથી, બાહ્ય પરિચયથી બંધાય છે. જ્યારે જ્યારે જીવને બંધન છે એ બાહ્યનું છે, પોતાના સ્વભાવનું, પોતાના ગુણનું, પોતાના લક્ષણનું, પોતાના ધર્મનું જીવને બંધન નથી, પણ બાહ્ય પરિચય જે પર છે એની સાથે એનો જે પરિચય છે એ પરિચયમાં કંઈક રાગ દ્રષ્ટિ છે, ક્યાંક દ્વેષ દ્રષ્ટિ છે, પણ ઉદાસીનતા નથી, જ્ઞાતા દ્રષ્ટિ નથી, સાક્ષીભાવ નથી. તો એ બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો. કોઈ કે મારે ધર્મ કરવો છે શું કરવું, આ એક લેટીમાં એને મળી જાય કે બાહ્ય પરિચયને નિવૃત્ત કરવો. જીવ આ વાત જેટલી વિચારશે, બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવાનું અને પ્રવર્તન એવું જ કરવું કે જેથી બંધનથી છૂટાય, આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે, એટલા પ્રમાણમાં એ મોક્ષ માર્ગને સમજવામાં નજીક જશે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ જે સ્વરૂપ છે જેના સમજણના અભાવને કારણે અનંત દુઃખની તને પ્રાપ્તિ થશે, એ સ્વરૂપ તને સમજાશે. એ સમજવાના માર્ગથી જીવ સમીપ જશે, નજીક જશે. અને આવો જીવ સમીપ મુક્તિગામી જીવ કહેવાય. કે નજીકમાં જે પોતાના ભવબંધનને કાપનારો છે, નિકટભવી જીવ, સમીપ મુક્તિગામી જીવ, કૃપાળુ દેવે બે ચાર પત્રમાં એનો ઉલ્લેખ કર્યો છે. એ થશે ક્યારે, કે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું અને બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો, આ એક છૂટવાનો પ્રકાર છે. આ વાત જેટલી જેટલી વિચારાય, ખૂબ વિચારવી, વારંવાર વિચારવી, પ્રસંગે પ્રસંગે વિચારવી, કાર્ય કાર્ય વિચારવી, આ કરું કે ન કરું, આ પ્રસંગમાં ભળું કે ન ભળું, મને બંધન તો નહીં થાય ને, મારા બંધનમાં વૃદ્ધિ તો નહીં થાય ને, અને મારે તો નિવૃત્ત થવું છે. બાહ્ય પરિચય એ બંધનનું કારણ હોય તો એ પરિચયને ટાળવો છે. એ રીતે જેટલી વિચારશે તેટલો જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત છે. પત્ર કોને છે, મુનિશ્રીને. મુનિ દશામાં રહેલા જીવે પણ શું કરવાનું છે, સમયે સમયે ઉપયોગની ધારા ક્યાં લઈ જવાની છે, કે બાહ્ય પરિચય બને એટલો ઓછો રાખવો. આ મુનિઓને સંકેત છે કે બાહ્ય પરિચય જેટલો વધશે, સર્વસંગ પરિત્યાગ કર્યા પછી પરિચય વધારવાનું શું કારણ, ઘર છોડીને નીકળ્યા, પોતાનો વ્યવસાય છોડીને નીકળ્યા, ચારે બાજુથી એ પ્રકારનો વૈરાગ્ય ભાવ આવ્યો એટલે નીકળ્યા. અને પછી નીકળ્યા પછી શું કર્યું, પરિચયના વર્તુળો વધારવા માંડ્યા, ફેલાવા માંડ્યા. શું કરવું છે? એ તો બંધનું કારણ છે કે મુક્તિનું કારણ છે? એ સમીપ જવાનું કારણ છે કે દૂર જવાનું કારણ છે? એનાથી દૂરી વધશે. મુનિને આ એક સંકેત એટલો જબરજસ્ત આપ્યો છે. જો મુનિને આ સંકેત હોય તો ગૃહસ્થે તો આ બાબતમાં હજાર વાર વિચારવું પડે. અહીંયા પત્ર 565 એ પણ પૂરો થાય છે. આપણે આજે 562, 563, 564, 565 ચાર પત્રો બધા બબે લીટીના હતા, જુદા જુદા વ્યક્તિઓ ઉપર હતા. આણંદજી કુંવરજી ઉપર હતો, મુનિશ્રી ઉપર હતો, સૌભાગભાઈ ઉપર હતો અને અન્ય ઉપર હતો, એટલે મુમુક્ષુ ઉપર. આ બધા પત્રોની આપણે વિચારણા કરી છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.